તારીખ 22/9/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 834-837 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 406
જેઠ શુદ્ધ ત્રીજ સોમવારને રાત્રિએ 9 વાગે સમાધિ સહિત દેહ મુક્ત થયા. મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. ડુંગરભાઈ છે એનું દેહાંત થયું, લગભગ 1 વર્ષ થયું. ઓલા જેઠપદમાં હતા, આ જેઠ સુધી બે મિત્રો 1-1 વર્ષની માત્ર ગયા છે. પરિણામ છેલ્લા વર્ષમાં એમના સારા રહ્યા છે. સુભાષભાઈ હતા ત્યારથી એમના પરિણામમાં ફેર છે, એટલે એમના માટેના સારા શબ્દો વાંચ્યા છે. 835 છે. રાયચંદ મનજીભાઈ દેસાઈ મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. સામાન્ય રીતે અમારા મિત્ર ટ્રસ્ટમાં છે બીજા શબ્દકોશ લાઇબ્રેરીમાં, બધા પુસ્તકો સોનગઢ મોકલી દીધા. એમાં ગુજરાતી ને હિન્દી બે છે શબ્દકોશ. શબ્દકોશ અહીંયા લઈ આવ્યા, પ્રાય મંદિરમાં રાખી દેશો કઈ જોવા થાય તો. મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એવો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. સત્સમાગમમાં સામાન્ય પરિણામ શુદ્ધ થાય, મનની વૃત્તિ એટલે મનના પરિણામ શુદ્ધ થાય અથવા ચંચળતા ઘટે, સ્થિર થાય એટલે ચંચળતા ઘટે, એવા પ્રકારનો સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુર્લભ છે. અને એ અનુભવે સમજાય છે. કોના સંગમાં રહેતા, કોના સંગથી પરિણામમાં કંઈક વૃત્તિ નિર્મળ થાય છે કે પરિણામની ચંચળતા ઘટે છે. જોકે જેના સંગમાં રહેતા આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય અથવા ઉત્પન્ન થયેલી આત્મકલ્યાણની ભાવના વૃદ્ધિગત થાય, આ પણ સત્સમાગમ યોગ્ય છે કે અયોગ્ય છે એ માપવા માટેનો મુદ્દો છે. એના ઉપરથી પોતાને નિર્ણય થાય કે આ સત્સમાગમ કર્તવ્ય છે અને આ સમાગમ અકર્તવ્ય છે. વળી તેમાં આ દુષ્મકાળ હોવાથી જીવને તેનો વિશેષ અંતરાય છે. આ કાળમાં તો એવો સત્સમાગમ મળે એવું ભાગ્ય જ બને એવા કોઈ પાત્ર જીવો પણ ભાગ્ય જ હોય છે, બહુ ઓછી સંખ્યામાં હોય છે. અને તે પણ પોતે જે ક્ષેત્રે હોય તે જ ક્ષેત્રે મળવા, એ તો આ કાળની અંદર ઘણું દુર્લભ છે. અથવા એવો સત્સમાગમ મળે તો પણ અંતરાય પડવાના, અંતરાય થવાના અનેક પ્રસંગો અને કારણો ઉત્પન્ન થઈ જાય છે. જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત્પુણ્યવાન પણ છે. શું જો કોઈ મહત્પુણ્યના યોગે પ્રત્યક્ષ સત્પુરુષનો પ્રત્યક્ષ સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય, વિશેષ લાભ એટલે સત્પુરુષ લેવા દ્યા. શું કે જે જીવને પ્રત્યક્ષ સત્સમાગમનો વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહત્પુણ્યવાન પણ છે, તો તે ઘણો પુણ્યનો, અસાધારણ પુણ્યનો યોગ છે એમ સમજવા યોગ્ય છે. સત્સમાગમના વિયોગમાં સત્શાસ્ત્રનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે એટલી શરત નાખે છે. શાસ્ત્ર વાંચી જવા એમ નહીં પણ સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે એટલું પણ સાથે સાથે એમણે બાહ્યાચરણની અંદર પણ એ વાત લીધી છે. કેમ કે શાસ્ત્રનો અધ્યયન છે એ એક પ્રકારની જ્ઞાનોપાસના છે અને જ્ઞાનની ઉપાસના થતાં શુષ્કતા ન આવે, જ્ઞાન શુષ્ક ન થાય એના માટે સત્પુરુષોએ અનેક પ્રકારે સૂચના આપી છે અને એની અંદર સદાચાર છે એ મુખ્ય વાત છે. બાહ્યાચરણ છે એનો પણ સાથે સાથે ખ્યાલ કરવા યોગ્ય છે અને તો નહીંતર એ વિષય એવો છે, જ્ઞાનનો તો વિષય એવો છે કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી એવો બધો દ્રવ્યાનુયોગનો વિષય શાસ્ત્રમાં આવે છે. તો બહારમાં આત્મકલ્યાણના હેતુપૂર્વક સદાચરણ ન હોય તો જ્ઞાન શુષ્કતાને પાયમા વગર રહે નહીં. સદાચારપૂર્વક શાસ્ત્ર અભ્યાસ કરવો એટલે એ ખ્યાલ રાખવા યોગ્ય છે કે મુમુક્ષુને યોગ્ય જે સદાચરણ છે એ સદાચરણ જળવાવું જોઈએ, એની મર્યાદા બહાર કોઈ પ્રવૃત્તિ થાય તો જ્ઞાનની શુષ્કતા થતાં સ્વચ્છંદ વૃદ્ધિગત થઈને આત્માને પારાવાર નુકસાનનું કારણ થઈ જાય. ચોક્કસ જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ છે ત્યારે ત્રણેય ગુણોના પરિણમનનો મેળ ખાવો જોઈએ. સામાન્ય રીતે ત્રણેયનો મેળ ખાવો જોઈએ. એક આમ ચાલે ને બીજો આમ ચાલે, ઊંધો ચાલે, એ વાત એની સાથે સુસંગતતાને પામતી નથી. વિસંગત લાગે એવું તો ન હોવું જોઈએ. સીધી વાત એ છે. પૂજ્ય બેનશ્રી કહેતા ચર્ચામાં મુમુક્ષુએ મુમુક્ષુની મર્યાદા બહાર જઈને કાંઈ નહીં કરવું જોઈએ. મુમુક્ષુની મર્યાદામાં રહીને ગમે તેવા પ્રસંગ બને. ગુરુદેવ ગયા પછી ખળભળાટ થયો જરા તો પણ એ વાત કહેતા એ મર્યાદામાં મુમુક્ષુની મર્યાદામાં રહીને થવું જોઈએ. મર્યાદા મુમુક્ષુની મર્યાદા બહાર જઈને કોઈ કાર્ય કે કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ કે ન થવી જોઈએ. દ્રવ્યાનો યોગ તો બહુ ગંભીર છે ને એટલે કાચો પારો છે. ગુરુદેવની ભાષામાં કહીએ તો કાચો પારો છે. પાત્રતા વગર પચેની કહેતા જેમ ફૂટી નીકળે, કાચો પારો પચાવી ન શકે તો ફૂટી નીકળે. ફૂટી નીકળે એટલે રોગ થઈ જાય એમાંથી. શું એવી રીતે એમાંથી રોગની ઉત્પત્તિ થાય છે. ઉપદેશ તો ઉપદેશ છે, બોધ છે એ બોધ છે, પણ કઈ ભૂમિકામાં કયા જીવને કયા કાળમાં એ યોગ્ય છે એના ઉપર બધો નિર્ણય કરવાનો હોય છે. એમને ગમે તે હાથમાં લઈ લઈએ, ગમે તેવો જીવ ગમે તે વાત હાથમાં લઈ લઈએ એવો આ વિષય નથી. બહુ જ ગંભીર છે અને એમાં ઘણું જોખમ છે. લાભ કરતાં નુકસાન થવાનું પહેલું ધ્યાનમાં રાખવું જોઈએ. એવું નથી લાભ કરવા જતાં નુકસાન થઈ જાય એમાં, એવું છે. અને આ નુકસાન કોઈ સાધારણ નુકસાન થતું નથી. અનેક ભાવ ભવાંતરની અંદર નાખી દે, ક્યાંયનો ક્યાંય પત્તો લાગે નહીં. 836 ઉત્પાદ વ્યય ધ્રુવ એમાં મિતિ નથી નાખી, પણ કોઈ પત્ર એમના હાથનો લખેલો મળ્યો હશે કાગળ, એટલે એ નાખ્યો છે. મુમુક્ષુની મર્યાદામાં શું છે કે સામાન્ય રીતે લૌકિક નીતિઓ નીતિ તો પહેલી ધ્યાનમાં રાખવી જોઈએ. શું પછી કોઈ એમ કે જો આ કાનજી સ્વામીવાળા આમાં ઊંચી તત્વજ્ઞાનની વાતો કરે છે ને અંદર અંદર તો આવું બધું થયું છે, મુમુક્ષુની મર્યાદા છૂટી જાય છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એને ક્યાંય અવમાનના અવગણના ન થવી જોઈએ. ભક્તિ ઓછી હોય જુદી વાત છે, પણ ઊંધું ચાલવાનું થાય, અવર્ણવાદ થાય, અવગણના થાય, અપમાન થાય, અવિનય થાય, એ બધું મુમુક્ષુની મર્યાદા બહારનો વિષય થઈ જાય છે. નામ તો એની સાથે જોડાયેલું છે ને, એ ગંભીરતા ધ્યાનમાં રાખવા યોગ્ય છે. કોની સાથે આપણે આપણો સંબંધ કોની સાથે જોડાયેલો છે? કોઈ એક મહાન ભાવિ તીર્થંકર જેવી વ્યક્તિ છે, એ વ્યક્તિની સાથે આપણું નામ જોડાયેલું છે, આપણો સંબંધ જોડાયેલો છે. આપણું કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ આચરણ, કોઈ પણ પ્રકાર પ્રસંગમાં એવું ન થવું જોઈએ કે લોકો સીધું એનું નામ લે, એમ થવું જોઈએ. વાત ભૂલાઈ, પણ એનું બહુ મોટું જોખમ છે. જે મહાપુરુષનો ઉપકાર કોઈ રીતે વાળી ન શકાય, એનો ઉપકાર વાળો એક બાજુ રહ્યો, પણ એનો અપકાર થઈ જાય પછી મર્યાદા બહારની વાત થઈ ગઈ, અને એનો દંડ પણ બહુ મોટો છે, અસાધારણ છે. સાધારણ નથી પણ અસાધારણ. શું સમજનાર કેવા, સમજનાર ભૂલ કરે એને સમજનાર શું કેવા? હા હા, એવું છે. એટલે એક આ કાળની કરુણતા છે એમ કહીએ, જે કહીએ તે. એમાં એવું છે ભાઈ, આમાં એવું છે કે દરેક બાબતમાં એક્સપર્ટનો ઓપિનિયન કામ આવે, લેમેનનો ન કામ આવે. ત્યારે આપણે ત્યાં લેમેન એમ કહે છે કે મારો કામ આવે, તમારો કામ ન આવે, આટલું ઊંધી ગાડી હાલી છે, એનું શું કરવું? ડાક્ટર પાસે જવા થાય તો ઝેરની ટીકડી ખબર આવે તો ખાઈ જવી છે, અને પોઈઝન લખેલી ટીકડી ખાવી છે, અને ત્યાં માનવું છે. શું મકાન ચણાવવું હોય તો એન્જિનિયર કહે તે માનવું પડે, એમ ન થાય ને આમ થાય, એમ દરેક બાબતમાં જે તેના તજજ્ઞો હોય એનું માનવું જોઈએ. ગમે તે માણસ ગમે તે કંઈક આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, કેમ ચાલે? ધર્મનું ક્ષેત્ર છે, પોપાબાઈનું નથી. આ તો કોથા નીકળી જાય, અપરાધ કરે તો કોથા નીકળી જાય, ક્યાં ક્યાંનો ક્યાં જઈને પડે કેવું મુશ્કેલ છે. વંટોળિયાનું તણખલું છે આ તો. પોતાને ભૂલું તો અપમાન થાય. એ તો કરુણતા છે, આ કાળની એ કરુણતા છે. શું થાય, શાંતિ થતી હોય તો શાંતિ રાખવાનું, બળ બનાવવું પડે. હું શું એ બોર્ડ ઉપર ગમે આવીને લખી ગયા મંદિરને ન શોભે એવું લખાણ, એટલે કહ્યું ભાઈ આ ન લખાય, આમાં તો શું છે આ બધું, અમને શું ખબર પડે, તમારે બોર્ડ મારવું જોઈએ કે આવું ન લખાય. ઠીક, અમારો માર્ગ નથી, માર્ગ તમારો છે, તમે કેમ બોર્ડ નથી માર્યું કે આવું ન લખાય. મેં કહ્યું ભાઈ કાલે તમે એમ કહેશો કે મંદિરમાં બીડી પીવીની એવું બોર્ડ કેમ નથી માર્યું, અમને ખબર નહીં હતી અમે બીડી પીતા હતા. પછી દારૂ ન પીવો એમ કેમ બોર્ડ નથી માર્યું, કેટલાક બોર્ડ તમે મરાવશો. એવું સ્વચ્છંદ વિધો છે, શું થાય. મંદિર તો સમૌ શરણ છે, ભગવાનનું મંદિર તો સમૌ શરણ છે. હું તો હાજર નહોતા પણ પાછળથી સાંભળીએ છીએ કે મંદિરમાં પર્યુષણના દિવસોમાં જ ધમાલ થાય છે, એટલે પછી શાંતિ રાખવાનું બળ
હે,
જોર જોરથી લોકો બોલવા માંડે છે, ભગવાન બિરાજે છે એ ભૂલી જાય છે. ખરાબ બોલાય, અને આ તો પર્વના દિવસો છે, 10 દિવસ તો માણસ હોય, ગમે એવા માણસ હોય તો એને સંયમ રાખવો જોઈએ. બરાબર છે, પણ ન કરવી જોઈએ, બરાબર છે, પણ છતાં આમ બધા જોર જોરથી બોલવા માંડે છે કે નહીં. આપણે ભૂલી જઈએ છીએ મંદિરમાં છીએ કે ક્યાં છીએ. ના પણ રાખે છે જ ક્યાં, મિટિંગ ન હોય છે એમને એમ ચાલુ જ કરી દે છે, વગર મિટિંગ જ બધા ચાલુ કરી દે છે. લડાઈનું ક્ષેત્ર હોય એમ બધા વગર મિટિંગે ચાલુ કરી દે છે. મિટિંગનું ક્ષેત્ર ન નક્કી થયો તો ત્યાં સુધી સંયમ રાખવાનું તો શીખે, બોલવામાં તો મર્યાદા રાખે કે ભાઈ આ ભગવાનનું મંદિર છે, અહીં તો આપણે કાંઈ ન કરવું જોઈએ. શું એટલે સામાન્ય એ બધા મુમુક્ષુ બહારનો વ્યવહાર છે. કોઈ કરાય કોઈ પણ બરાબર છે, પણ છેડો ત્યારે ધમાધમ થાય ને, શા માટે છેડવું જોઈએ. આપણે ક્યાં એકબીજાને મળી શકતા નથી, એકબીજાના ઘરે તો મંદિરમાં ધમાલ કરવા માંડીએ, આપણે મર્યાદા કેમ ભૂલી જઈએ છીએ. આપણે આ તો પ્રશ્ન કહી દો કે મુમુક્ષુને બહારની વાત શું છે, આ બધી મુમુક્ષુને બહારની વાત છે કે આપણે ભગવાનની મર્યાદા રાખતા નથી. ભગવાન બિરાજે છે છતાં આપણે ગમે તે એક જણો બોલે, બીજો બોલે, ચાર બોલે, પાંચ બોલે, થઈ જાય શાક માર્કેટ. મુમુક્ષુને તો શોભતું જુદો જુદો પ્રકાર છે. ઉત્પાદ વ્યય ધ્રુવ થી જુદા છે, વ્યય ઉત્પાદ ધ્રુવ થી જુદા પ્રકારનું છે, અને ધ્રુવ છે તે ઉત્પાદ વ્યય થી વિરુદ્ધ પ્રકારનું છે. ઉત્પાદ વ્યય આપસમાં વિરુદ્ધ પ્રકારમાં છે, ઉત્પાદ વ્યય ધ્રુવથી આપસમાં વિરુદ્ધ પ્રકારના છે. આમ વિરુદ્ધ પ્રકારના ભાવો એક વસ્તુમાં એક સમયે છે, વારાફરતી સમયે નહીં પણ એક જ સમયે છે. જીવ અને પરમાણુઓનો સંયોગ, જીવ અને સંયોગ નીચે લખ્યું છે, જીવ અને પરમાણુઓનો સંયોગ. એમાં જીવો, જીવ અને પરમાણુ એક ખાનામાં લીધા છે, વર્તમાન કાળ લીધો છે, અને ભાવ અને પરમાણુઓ. જીવો, ભાવ, પરમાણુઓ, શું પોતાને વિચાર આવ્યો છે એ સમજવો મુશ્કેલ છે એના ઉપરથી. પણ જીવ અને પરમાણુના સંયોગને નો લોકની અંદર અનાદિ અનંત છે એનો કોઈ નકશો દોર્યો છે પોતાના વિચાર મુજબનો. વર્તમાન ભાવ પાછો પરમાણુઓ ફરીને લીધું છે, જીવો અને પરમાણુઓ. ઓલામાં એક જીવ એક પરમાણુ, અનેક જીવો અનેક પરમાણુ, વર્તમાન ભાવ. શું એનો અર્થ કાઢવો એ તો પોતે જાણે લખનાર એવું છે. કોઈ એક જીવ એકેન્દ્રિય પર્યાય, કોઈ એક જીવ બે ઇન્દ્રિયપણે પર્યાય, કોઈ એક જીવ ત્રણ ઇન્દ્રિયપણે પર્યાય, કોઈ એક જીવ ચાર ઇન્દ્રિયપણે પર્યાય, અને કોઈ એક જીવ પાંચ ઇન્દ્રિયપણે પર્યાય. એમ વર્તમાન ભાવ, બધામાં વર્તમાન ભાવ લીધો છે. પછી અસંગની પર્યાપ્ત અને અપર્યાપ્ત વર્તમાન ભાવ, જ્ઞાની અને અજ્ઞાની બધી દશાઓ લીધી છે, જીવની જુદી જુદી દશાઓ લીધી છે. જ્ઞાની અને અજ્ઞાની વર્તમાન ભાવ, મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ વર્તમાન ભાવ, જોડકા લીધા છે. એક અંશ ક્રોધ યાવત અનંશ અનંત અંશ ક્રોધ, એક અંશ ક્રોધ અને ઘણો ક્રોધ, થોડો ક્રોધ અને ઘણો ક્રોધ વર્તમાન ભાવ. આ બધાની સામે એક સિદ્ધ ભાવ લીધો છે. અનેક અવસ્થાઓ હોવા છતાં મૂળ વસ્તુ છે એ સિદ્ધ સ્વરૂપે, સિદ્ધ ભાવે, સદાય સિદ્ધ સ્વભાવે રહેલી છે. એની સામે એક જ લઈ લીધું છે બધા પર્યાયોની સામે. પછી 837 નંબરના પત્રમાં આત્મસિદ્ધિ શાસ્ત્રના 10મી ગાથા ઉપરનો પત્ર છે, એ મથાળામાં લીધો છે અને એના ઉપર પોતે વિવેચન કરેલું છે. 10મી ગાથા ઉપર પોતાનું વિવેચન છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આગળ આત્મસિદ્ધિમાં આમનો અર્થ કેટલા સંક્ષેપમાં લીધો છે, વિસ્તાર કર્યો છે એમના ઉપર અમને પણ વિસ્તાર કર્યો છે. ૫૩૩માં એમનો વિસ્તાર કરેલો છે. આત્મજ્ઞાન છે તે સ્વરૂપ સ્થિતિ છે ત્યાં લીધું છે, શંકા સમાધાન કરેલું. ચોથા પાંચમા છઠ્ઠા ગુણ સ્થાનનો કશો નિષેધ છે નહીં. ચોથા ગુણ સ્થાન એટલે આત્મજ્ઞાનનો સંભવ થાય છે. આત્મજ્ઞાનની મુખ્યતાથી ચર્ચા કરી છે. સ્વરૂપ સ્થિતિ સ્થાપી છે સરવાળે, ચોથા ગુણ સ્થાને પણ સ્વરૂપ સ્થિતિ સ્થાપી છે. મુખ્યપણે ઉપદેશક ગુણ સ્થાનક તો છઠ્ઠું અને તેરમું છે, બાકીના ગુણ સ્થાનકો ઉપદેશકની પ્રવૃત્તિ કરી શકવા યોગ્ય નથી, અને એટલે તેરમી અને છઠ્ઠે ગુણ સ્થાનકે તે પદ પ્રવર્તે છે. સરવાળો એ નાખ, અભિપ્રાય એક જ છે. પ્રશ્ન બે ઉંચા છે. સદગુરુ યોગ્ય આ લક્ષણો મુખ્યપણે કયા ગુણ સ્થાનકે સંભવે, અને સમદર્શિતા એટલે શું? બે પ્રશ્નો ઉઠાવ્યા છે ગાથામાંથી. સદગુરુનું લક્ષણ બતાવ્યું અથવા સદગુરુનું સ્વરૂપ બતાવ્યું આ ગાથામાં, તો એક મુખ્યપણે કયા ગુણ સ્થાનકે હોવા યોગ્ય છે, એક પ્રશ્ન, અને સમદર્શિતા એટલે શું, બીજો પ્રશ્ન. બેના ક્રમથી ઉત્તર આપ્યો છે. એમાં પહેલો ઉત્તર એ છે કે સદગુરુનું સ્વરૂપ શું. સદગુરુ યોગ્ય એ લક્ષણો દર્શાવ્યા તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત માર્ગ પ્રકાશક સદગુરુના લક્ષણ કયા છે. અહીંયા જે સદગુરુના લક્ષણો દર્શાવ્યા છે તે મુખ્યપણે વિશેષપણે જે ઉપદેશને આપવાને યોગ્ય છે, જીન માર્ગનો પ્રકાશ કરવાને યોગ્ય છે, એ માટે અહીંયા સદગુરુની વાત કરી છે. મુખ્યપણે એ વાત છે. ઉપદેશકનું ગુણ સ્થાન છઠ્ઠું અને તેરમું છે. ઉપદેશકનું ગુણ સ્થાન છે એ છઠ્ઠું અને તેરમું છે. તેરમા ગુણ સ્થાને અર્યંત પરમાત્મા છે. સામાન્ય કેવળી હોય કે તીર્થંકર કેવળી હોય, બે પ્રકારે હોય છે. તે પરમગુરુ છે, અર્યંત પરમાત્મા છે તે પરમગુરુ છે. અને છઠ્ઠા ગુણ સ્થાન છે એ શ્રી ગુરુ છે, પરમગુરુ અને શ્રી ગુરુ. બસ ઉપદેશકની મર્યાદા અહીં સમાપ્ત થઈ જાય છે. ઉપદેશક ઉપદેશ આપવાનો અધિકાર અહીંયા સમાપ્ત થઈ જાય છે. વચલા સાતમાંથી બારમા ગુણસ્થાન સુધીના ગુણસ્થાન અલ્પકાળવર્તી છે, અલ્પકાળવર્તી છે અને નિર્વિકલ્પ છે. સ્વવિકલ્પ દશાના એ ગુણસ્થાન નથી, એટલે ઉપદેશક પ્રવર્તિ તેમાં ન સંભવે. એક તો અંતર્મૂર્તનો કાળ છે અને એમાં પણ નિર્વિકલ્પ દશાનો કાળ છે, એટલે એમાં ઉપદેશક પ્રવૃત્તિ ત્યાં સંભવતી નથી. આમ તો તેરમું ગુણ સ્થાન પણ નિર્વિકલ્પ છે, એમાં કાંઈ સ્વવિકલ્પણું નથી, છતાં પણ ત્યાં પરિપૂર્ણ વિતરાગતા હોવા છતાં પણ ઈચ્છા વિના વાણીનો યોગ બને છે, અને તે દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ હોય છે, અક્ષરાત્મક વાણી હોતી નથી, એટલે ત્યાં ઉપદેશકની પ્રવૃત્તિ ચાલે છે. માર્ગ ઉપદેશક પ્રવૃત્તિ છઠ્ઠેથી શરૂ થાય, માર્ગના ઉપદેશકની પ્રવૃત્તિ છઠ્ઠેથી શરૂ થાય. છઠ્ઠે ગુણ સ્થાન કે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન નથી, છઠ્ઠા ગુણ સ્થાનકે સંપૂર્ણ વિતરાગ દશા અને કેવળ જ્ઞાન નથી, તે તો તેરમે છે. અને યથાવત માર્ગ ઉપદેશક પણ તેરમે ગુણ સ્થાને વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકર આદિને વિશે ઘટે. એનું કારણ છે કે તેઓ કોઈ વાતથી અજાણ્યા નથી, એટલે કોઈ પણ પ્રશ્ન ધર્મસભામાંથી આવે છે તો ત્રણકાળ ત્રણ લોકના જ્ઞાતા હોવાથી તેનો ઉત્તર જરા પણ અજાણપણાને લઈને પણ ફેરફારવાળો આવતો નથી. કોઈ પણ વાતનું સમાધાન કરવા જતાં બે પ્રકાર ઉત્પન્ન થાય છે, એક અજાણપણાને કારણે ફેરફાર થવાનો, અન્યથા પણ થવાનો સમાધાનમાં સંભવ છે, અને એક રાગના સદભાવને લીધે પણ અન્યથા પણ થવાનો સંભવ છે. આ કોઈ પણ સમાધાનમાં અન્યથાપણો થવાનો સંભવ આ બે પ્રકારે છે, અને સર્વજ્ઞ વિતરાગને એ બંને પ્રકાર નહીં હોવાથી કોઈ પણ પ્રશ્નનો ઉત્તર સત્ય જ આવે છે, જરા પણ અસત્ય એમાં આવતું નથી. કેમ કે એમને એ કહેવાનો પ્રસંગ નથી કે હું કાંઈ જાણતો નથી, મને એ બાબતની ખબર નથી, એ ત્યાં વાત રહેતી નથી. એ સર્વના જ્ઞાતા છે, એ બધું જાણે છે, એટલે એમ લીધું છે કે માર્ગ ઉપદેશક પણો તેરમે ગુણ સ્થાને વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન પરમ સદગુરુ શ્રી જીન તીર્થંકર આદિને વિશે ઘટે, તથાપિ છઠ્ઠા ગુણ સ્થાને કે વર્તતા મુનિ જે સંપૂર્ણ વિતરાગતા અને કેવળ માર્ગે છે અને એ હેતુ રાખે, એ હેતુ એમનો જળવાય છે ઉપદેશની અંદર, જેની ઉપાસના પોતે કરી રહ્યા છે તે હેતુ એમના ઉપદેશમાં જળવાય છે, તે દશા અર્થે જેના પ્રવર્તન અને પુરુષાર્થ છે, સંપૂર્ણ વિતરાગતાની દશા અર્થે જેના પ્રવર્તન અને પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથા તે સંપૂર્ણ દશા પામવાના માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપ્ત પુરુષના આશ્રય વચનથી જેણે જાણ્યા છે, પ્રતીત્યા છે અને અનુભવ્યા છે, શું તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી, હજી એ પહોંચ્યા નથી, પ્રવૃત્તિને પુરુષાર્થ છે, તથાપિ તે સંપૂર્ણ દશા પામવાનું જે માર્ગ સાધન પોતે પરમ સદગુરુ શ્રી તીર્થંકર આદિ આપ્ત પુરુષના આશ્રય વચનથી જેણે જાણ્યું છે, એ સાધન જે કરે છે પોતે માર્ગનું, એ સાધન કોનેથી જાણ્યું છે? એણે તીર્થંકરથી જાણ્યું છે. તીર્થંકરે જે કહ્યું એ પ્રકારે પોતે પ્રવર્તે છે, એમ જાણીને પ્રવર્તે છે, એના માર્ગે બરાબર ચાલી રહ્યા છે. જેણે જાણ્યા છે, પ્રતીત્યા છે અને અનુભવ્યા છે એ સાધનોને, અને એ માર્ગ સાધનની ઉપાસનાએ જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ પણ થતી જાય છે, એટલે બરાબર આરાધક ભાવમાં વર્તી રહ્યા છે. શું તથા શ્રી જીન તીર્થંકર આદિ પરમ સદગુરુનું તેમના સ્વરૂપનું ઓળખાણ જેમના નિમિત્તે થાય છે, જો મુનિરાજના નિમિત્તે, શું કે છે? તીર્થંકર આદિ પરમ સદગુરુનું ઓળખાણ પણ મુનિરાજના નિમિત્તે થાય છે, તે સદગુરુને વિશે પણ માર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે. એમની બાહ્યાભ્યંતર દશા એવી છે કે પૂર્ણ વિતરાગતાના માર્ગને સાધતા સાધતા પૂર્ણ વિતરાગતાના ઉપદેશને ઉપદેશને નિરૂપણ કરતા હોય, પ્રરૂપણ કરતા હોય, તો તે અવિરોધપણે કરી રહ્યા છે. એમાં અંતર્બાહ્ય ક્યાં ક્યાંય વિરોધ આવતો નથી. આમ છે હવે નીચેના ગુણસ્થાનની ચર્ચા કરે છે કે તેથી નીચેના પાંચમા ચોથા ગુણસ્થાન કે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરીને ન ઘટે, કેમ કે ત્યાં બાહ્યગ્રસ્ત વ્યવહારનો પ્રતિબંધ છે. એ ગ્રસ્ત હોય ચોથા અને પાંચમા ગુણસ્થાન કે તે પૂર્ણ વિતરાગતાના ઉપદેશકમાં આવે તો એને બાહ્ય દ્રષ્ટિએ વિરોધપણું છે, અવિરોધપણું નથી. શું એટલા રાગનો એમને સદભાવ છે કે આ જોઈએ તે જોઈએ એ વાત હજી ચોથા પાંચમા ગુણ સ્થાને એ રાગના સદભાવની ઊભી છે, એટલે બાહ્ય દ્રષ્ટિએ સળંગ વિરોધપણું ત્યાં આવતું નથી. અને બાહ્ય અવિરુતિરૂપ ગ્રહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશનું, જો બાહ્ય અવિરતિરૂપ ગ્રસ્ત વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિરોધરૂપ છે. સુસંગતતા ત્યાં ઉભી રહેતી નથી, વિસંગતતા આવી જાય છે એમ કે છે. જ્ઞાની છે ચોથા અને પાંચમા ગુણ સ્થાને સ્થિત જે જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે, એ માર્ગ દર્શાવવા યોગ્ય છે. પોતે માર્ગ જોયેલો હોવાથી માર્ગ કહી શકવા યોગ્ય છે, માર્ગ દર્શાવવા યોગ્ય છે, પણ તે જિજ્ઞાસુને દર્શાવે છે. જિજ્ઞાસુને એ દર્શાવે છે, પણ એ પોતે ઉપદેશક પણ કરતા નથી. એ પોતે આગળના પત્રોમાં કહેશે હવે કે અમે કોઈને ઉપદેશક થઈને હજી કાંઈ વાત નથી કરતા. શું કોઈ પૂછે છે, જિજ્ઞાસુ આવે છે, એને આત્માનું સ્વરૂપ કહીએ છીએ, આત્માનું સ્વરૂપ પામવાનો માર્ગ પણ દર્શાવીએ છીએ, કેમ કે પોતે સ્વરૂપ જોયું છે અને પોતે એ માર્ગે ચડ્યા છે, એટલે કહી શકવા યોગ્ય છે, પણ ઉપદેશક પણ એ પ્રવૃત્તિ કરતા નથી. ચોથાથી નીચેના ગુણ સ્થાને કે હવે મુમુક્ષુની વાત લીધી, ચોથાથી નીચેના ગુણ સ્થાને કે તો માર્ગનું ઉપદેશ પણ ઘટે જ નહીં. પેલા તો કહી શકવાને યોગ્ય છે ચોથે પાંચમે, શું પણ જેણે માર્ગ જોયો નથી, જેણે આત્મા જોયો નથી, જેણે આત્મા કઈ રીતે પ્રાપ્ત કરવો તેની જેને માર્ગની માર્ગ પણ જોયો નથી, એ રીતની પણ જેને ખબર નથી, એને તો માર્ગનું ઉપદેશક પણ ઘટે જ નહીં. કેમ કે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી. કેટલો વાત કર્યો, ત્યાં માર્ગની પ્રતીતિને ઓળખાણ નથી, ઓળખાણ પ્રતીતિ નથી, આત્માની ઓળખાણને પ્રતીતિ નથી, તત્વની ઓળખાણને પ્રતીતિ નથી, અને જ્ઞાનીની ઓળખાણને પ્રતીતિ નથી. આટલું અજાણપણું ત્યાં વર્તે છે. ત્યાં પ્રતીતિ નથી, તેમજ સમ્યક વીરતિ નથી. અને ત્યાગ કોઈએ કર્યો હોય તો તે સમ્યક વીરતિ પણ નથી. સમ્યક દર્શન પહેલાં કોઈએ ત્યાગ કર્યો હોય, માનો કે કોઈ ક્ષુલક વિલક પણ લઈ લીધું કે દીક્ષા પણ લઈ લીધી, દ્રવ્યલિંગી થઈ ગયા, તો પણ ત્યાં સમ્યક વીરતિ નથી. અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્યક વીરતિ નહીં છતાં, એ ઓળખાણ અને પ્રતીતિ નહીં અને સમ્યક વીરતિ નહીં છતાં, તેની પ્રરૂપણા કરવી, તેનો ઉપદેશક થવું, તેની પ્રરૂપણા કરવી અથવા ઉપદેશક થવું, એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનો વિરોધપણું છે. કેટલા વાત નાખ્યા છે, એ પ્રગટ મિથ્યાત્વ છે, એ કુગુરુપણું છે અને માર્ગનો વિરોધપણું છે, માર્ગથી વિરુદ્ધ જાય છે. આ પત્ર મેં લીધો હતો, આપણે વાંચનકારનું મીટિંગ બોલાવી હતી 4-5 વર્ષ પહેલાં સોનગઢમાં. વાંચનકારને મોકલવાનું જ્યારે હાથમાં વાત લીધી ત્યારે આ પત્રનો સંદર્ભ લીધો હતો કે જુઓ શ્રીમદજી શું કહે છે. એટલે કોઈ પણ વાંચનકાર ભાઈ જાય તો ભૂલે ચૂકે પણ ઉપદેશક ન થાય એ ધ્યાનમાં રાખવાનું છે. મુખ્ય સૂચના એ દેવી હતી કે ઉપદેશકના ટોનમાં ઉપદેશક થઈને કોઈ પણ રીતે પ્રરૂપણા કે નિરૂપણ મુમુક્ષુએ ન કરવું. શું આપણને ગુરુદેવ પાસેથી જે ચીજ મળી છે તો ગુરુદેવનો ઉપકાર ગાતા ગાતા, શું ગુરુદેવનો ઉપકાર ગાતા ગાતા એમ કહેવું કે ગુરુદેવ આમ ફરમાવતા હતા, ગુરુદેવ આમ ફરમાવતા હતા, ગુરુદેવ આમ ફરમાવતા હતા, એ રીતે ગુરુદેવના નામે વાત મૂકવી, પોતે જે સમજ્યા હોય તે પોતે ઉપદેશક થવું તે આ વિશે એટલા માટે લીધો હતો. અને બધાને એની ઝેરોક્સ કરીને એક નકલ આપી હતી. શ્રીમદજી શું કહે છે, ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે, માર્ગની ઓળખાણ પ્રતીતિ છે, આત્માની ઓળખાણ પ્રતીતિ છે, નવે તત્વની ઓળખાણને પ્રતીતિ છે, જ્ઞાની કેવા હોય એની પણ ઓળખાણને પ્રતીતિ છે, દેવગુરુ શાસ્ત્રની ઓળખાણ પ્રતીતિ ચોથા પાંચમા ગુણસ્થાને કે છે. અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે પ્રવર્તે છે, આત્મજ્ઞાન પ્રગટ થયું છે અને એને અનુસરતા ગુણો પણ અમુક અંશે પ્રગટ થયેલા છે, અને પાંચમામાં દેશવિરતીપણાને લઈ ચોથાથી વિશેષતા છે, પાંચમા ને ચોથામાં એ ફેર છે કે યથાર્થ પાંચમું ગુણ સ્થાન આવે તો ચોથા કરતાં એ જરૂર વિશેષ છે. તથાપિ સર્વવિરતીના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી, છતાં સર્વવિરતી જે મુનિરાજની જે દશા છે એ મુનિરાજની દશા છે. ચોથા પાંચમા કરતાં છઠ્ઠા સાતમાની દશામાં અંતર ઘણું છે. શું? કેમ કે અંતર મૂર્તમાં અંદર ડૂબકી મારી જાય છે. ઉપદેશ આપે છે કે ઉપદેશ લખે છે, શાસ્ત્ર લખે છે ને, મુનિરાજ તો શાસ્ત્રો પણ લખે છે. ઉપદેશ આપે છે કે ઉપદેશ લખે છે, તો એ આત્માના અનુભવમાં કલમ બોલી બોલીને લખે છે. કેમ કે વારંવાર અંદરમાં લીન થઈ જાય છે, એટલે કૈવલ્ય દશાની ઉપાસના કરતા કરતા એ પ્રવૃત્તિ થઈ જાય છે. એનાથી તો એ પણ ઉપદેશના અધિકારી ખરેખર તો એ છે, એમ કેવું છે. આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા તે સંયતી ધર્મે સ્થિત વિતરાગ દશા સાધક ઉપદેશક ગુણ સ્થાને વર્તતા સદગુરુના લક્ષ્ય મુખ્યતા એ દર્શાવ્યા છે. શું કહે છે? આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જે લક્ષણો દર્શાવ્યા છે તે સંયતી ધર્મે સ્થિત, સંયમમાં સ્થિત એવા જે મુનિરાજ છે, વિતરાગ દશાના સાધક છે, એ ઉપદેશક ગુણ સ્થાને વર્તે છે એવા સદગુરુના લક્ષ્ય મુખ્યતા એ તે દર્શાવ્યા છે. નીચેના ગુણસ્થાન માટે દર્શાવ્યા નથી, આત્મસિદ્ધિની વાત ચાલે છે ને, અને તેમના વિશે તે ગુણો ઘણા અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણો સર્વાંશે સંપૂર્ણપણે તો તેરમા ગુણસ્થાન કે વર્તતા સંપૂર્ણ વિતરાગ અને કૈવલ્ય સંપન્ન જીવન મુક્ત સંયોગી કેવળી પરમ સદગુરુ શ્રી જીન અરિહંત તીર્થંકરને વિશે વર્તે છે. જુઓ કેવી સ્પષ્ટતા કરી છે, ચોખ્ખી, બહુ સારી સ્પષ્ટતા કરી છે કે મુનિઓ મુનિરાજને ઘણા અંશે વર્તે છે, પણ સર્વાંશે તો કોને વર્તે છે? તેરમા ગુણ સ્થાને જે કેવલ સંપન્ન છે, પરિપૂર્ણ વિતરાગ, સંપૂર્ણ વિતરાગ છે, દેહ હોવા છતાં પણ જે સહયોગ મન વચન કાયાનો સહયોગ કેવળી છે એવા પરમ સદગુરુ, હું પરમ ગુરુ શ્રી જીન અરિહંત અને તીર્થંકર, ત્રણ શબ્દો લીધા છે, તીર્થંકર શબ્દ સાથે લીધો છે, મુખ્યપણે તીર્થંકર છે, બાકી તો કોઈ અરિહંતને તો કોક જ અરિહંતને ઉપદેશનો યોગ હોય છે દિવ્ય ધ્વનિનો, તીર્થંકર સિવાય લગભગ તો મુક કેવળી થાય છે. તેમના વિશે આત્મજ્ઞાન અર્થાત સ્વરૂપ સ્થિતિ સંપૂર્ણપણે વર્તે છે. તેમના વિશે આત્મજ્ઞાન પણ પૂરેપૂરું વર્તે છે અને સ્વરૂપની સ્થિરતા પણ સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની જ્ઞાન દશા અર્થાત જ્ઞાનાતિશય સૂચવો, એ એમની જ્ઞાન દશા અથવા જ્ઞાનનો અતિશય સૂચવો છે, એ કેવળ જ્ઞાન સંપન્ન છે, એ જ્ઞાનનો અતિશય છે. તેઓને વિશે સમદર્શિતા અર્થાત ઈચ્છા રહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, પૂર્ણ વિતરાગ છે એટલે ક્યાંય રાગનો અંશ અનંતમાં ભાગે પણ રાગનો અંશ ત્યાં નથી હોતો, એવી સંપૂર્ણ ઈચ્છારહિત સંપૂર્ણપણે વર્તે છે. તે તેમની વિતરાગ ચારિત્ર દશા અર્થાત અપાયાપગમાં અતિશય શું સૂચવો, એ શાસ્ત્ર પરિભાષા છે, અપાય અપગમ અતિશય શું એ નામનો અતિશય સૂચવો, એટલે ચારિત્રને લગતો અતિશય છે. શું? કે ક્યાંય પણ એમને ચારિત્રનો દોષ પણ નથી, ઈચ્છા રહિતપણું છે, કોઈ ઈચ્છા નથી એને. સંપૂર્ણપણે ઈચ્છારહિત હોવાથી વિચારવાદીની તેઓની દહ્યાદિક યોગ ક્રિયા પૂર્વ પ્રારબ્ધ ઉદય વેધી લેવા પૂરતી છે, શું માટે વિચરે ઉદય પ્રયોગ કહ્યું છે. મુનિ પણ વિચરે ઉદય પ્રયોગ છે અને કેવળી પણ વિચરે ઉદય પ્રયોગ છે. મુનિરાજને કેમ વિચરે ઉદય પ્રયોગ કહેવો છે કે અલ્પ ઈચ્છા એટલા માટે છે કે એક સ્થાનકે રહેતા તે સ્થાનનો તે ક્ષેત્રનો રાગ થવા યોગ્ય છે, એટલે એ રાગને તોડી નાખે છે અને ત્યાંથી વિહાર કરી જાય છે. વિહાર કરવાનો અલ્પ રાગ છે, પણ ક્યાં વિહાર કરવો એના માટે કોઈ નિદાન કરતા નથી કે અહીંથી આ જગ્યાએ જાઉં તો મને ઠીક પડશે, એ વાત નથી. ત્યાં ગમે ત્યાં ચાલ્યા જાય છે. શું એટલે એ ક્યારેય પણ પૂર્વ એનો કોઈ યોજના નથી હોતી, વિહારની કોઈ પૂર્વ યોજના એમની હોતી નથી. અને જ્યાં વિહાર કરવો હોય ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતાનો કોઈ વિકલ્પ હોતો નથી. જ્યાં ઉદય હશે ત્યાં જવાનું થશે. શું વિહારમાં પણ જ્યાં ઉદય હશે ત્યાં જવાનું થશે. જે દ્રવ્યે, જે ક્ષેત્રે, જે કાળે, જે સ્થિતિ થવાની હશે તે થશે, એમ કરીને ચાલી નીકળે છે. ચોથા ગુણ સ્થાને તો વિચરે ઉદય પ્રયોગ પૂરું બહુ ભાગ લાગુ ન પડે, બહુ અલ્પ ભાગ છે એ તો. શું કેમ કે ત્યાં રાગનો સદભાવ ઘણો છે. ચોથા ગુણ સ્થાને રાગનો સદભાવ એટલો દેખાય છે કે જ્ઞાની ને અજ્ઞાની વચ્ચેનો તફાવત જગતના જીવો સમજી શકતા નથી. જેવા અજ્ઞાની એવા જ જ્ઞાની દેખાય છે જગતના જીવોને. કેમ કે એવો રાગ અને રાગમય પ્રવૃત્તિ, રાગને અનુસરતી એવી રાગ દ્વેષ બંને, રાગ દ્વેષને મોહ ત્રણેય ચારિત્ર મોહના એટલા છે. એટલે વિચરે ઉદય પ્રયોગ શું કહેવું એને. અનુકૂળતા પ્રતિકૂળતાનો વિકલ્પ છે, અભિપ્રાય નથી પણ નિષેધ સહિતનો વિકલ્પ છે. વિકલ્પ છે ને નિષેધ સહિત વિકલ્પ છે પણ છે. મુનિ દશામાં એક અનુકૂળતા પ્રતિકૂળતા ખલાસ થઈ ગઈ છે. એનો લીધું જેને કાંઈ પ્રિય નથી, જેને કાંઈ અપ્રિય નથી, શું દ્વંદ્વ ચાલી લાગ્યા છે. શું જેને કાંઈ પ્રિય નથી, જેને કાંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી. જ્ઞાની તો લડાઈ કરતા હોય, મારમાં લોકો શું સમજે. શું જેને માન નથી, અપમાન નથી, લાભ નથી, અલાભ નથી, રખ નથી, શોક નથી, બધા દ્વંદ્વ છૂટી ગયા, એ વિચરે ઉદય પ્રયોગ છે. કેમ કે અપ્રતિબંધ વિહારી હોય છે. મુનિરાજ છે તે અપ્રતિબંધ વિહારી છે અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ નથી. શું કહે છે, સંપૂર્ણ નિજ વિચરે ઉદય પ્રયોગ કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવ રૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થ બોધક હોય તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું છે. આ અપૂર્વ વાણી, શું અપૂર્વ વાણી? જ્ઞાનીની વાણીને પણ અપૂર્વ વાણી કહેવાય છે, મુનિની વાણીને પણ અપૂર્વ વાણી કહેવાય છે અને તીર્થંકરની વાણીનો તો સવાલ નથી, એ તો દિવ્ય ધ્વનિ છે, એની તો અપૂર્વ વાણી. સદમસ્થનીની વાણી અને દિવ્ય ધ્વનિ વચ્ચે તો પાછો બહુ મોટો આંતરો છે. કેમ કે સદમસ્થની વાણી અક્ષરાત્મક છે અને તીર્થંકરની વાણી અનક્ષરાત્મક છે, ઓમકાર નાદ છે ખાલી. એમાંથી બધાને 700 મહાભાષા અને 1400 બીજી ઘણી ભાષામાં એ બધું એને બધાને સમજાઈ જાય છે. સંપૂર્ણ ઈચ્છા રહિત એમ, એ સંપૂર્ણ નિજ અનુભવ રૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થ બોધક હોય તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું, તેમને વિશે વાણીનું અપૂર્વપણું કહ્યું, તે તેમનો વચન અતિશય સૂચવો છે, તે તેમનો વચન અતિશય સૂચવો છે, એ એમની વાણીનો વચનનો અતિશય છે. શું વાણી ધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિશે, વાણી ધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે. કોઈ નહીં ન દુભાય, એકે નહીનું ખૂન ન કરે. શું કયો નહીં કઈ રીતે આત્માર્થમાં લઈ જાય છે, કયો નહીં આ વિશે જરાક સમજવો હોય તો 47 નય ઉપરના પૂજ ગુરુદેવ શ્રીના જે પ્રવચનો છે એ વાંચી લેવાય જેવા છે. આપણે એવું લાગશે તો વાંચનમાં લઈશું, પણ એ પ્રવચનોની અંદર 46મો અશુદ્ધ નહીં છે. કેવો? 46ના નયનું નામ અશુદ્ધ નહીં છે, કે જે સમ્યક શ્રુત જ્ઞાનનો એક અંશ પોતામાં વર્તમાન વર્તતી અશુદ્ધિ રાગાદિને જાણે અને એ રાગાદિને જાણતા શુદ્ધિને સાધે પાછો. શું? સ્વરૂપમાં લઈ જાય એને, નહીં નહીં ટુ લીડ, સ્વરૂપમાં લઈ જાય, જાણે અશુદ્ધિને અને લઈ જાય સ્વરૂપમાં એને. કોઈ કેવી રીતે લઈ જાય ગુરુદેવે વિવેચન કર્યું છે કે આ જે વર્તમાન અશુદ્ધ અંશ વર્તે છે મારી અવસ્થામાં, એટલો ને એવડો હું અશુદ્ધ નથી, પરિપૂર્ણ શુદ્ધ છું, એની અપેક્ષાએ અશુદ્ધિનું માપ નીકળે છે ત્યાં. એવી રીતે શુદ્ધતાના જ્ઞાનપૂર્વક, શુદ્ધ સ્વરૂપના જ્ઞાનપૂર્વક અશુદ્ધ અંશ જણાય છે પોતાની અવસ્થાનો, અને એ જણાતા પણ શુદ્ધિ કેળવાય છે, અશુદ્ધિ થતી નથી. એ તો ગુરુદેવ કહેતા, રાગને જાણતા રાગ જ્ઞાન મલિન થાય એ વાત ખોટી છે, તો પરમાગમ સારમાં બોલાવ્યો છે કે રાગને જાણતા જ્ઞાનને દોષ થાય છે કે જ્ઞાન મલિન થાય છે એ વાત બરાબર નથી. કેમ કે એ તો સમ્ય જ્ઞાન પણ જાણે છે પોતાની અશુદ્ધિને સાધક દશાની અંદર. એટલે કોઈ પણ નહીં વાણી ધર્મે વર્તતું શ્રુત, જ્ઞાનપૂર્વક વર્તે છે ને, એટલે વાણી ધર્મે વર્તતું શ્રુત પણ તેઓને વિશે કોઈ પણ નહીં ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમનો પરમ શ્રુત ગુણ સૂચવો. એ પરમ શ્રુતની આ વિશેષતા છે, જો એ કાઢી એમણે, કે શ્રુત જ્ઞાનનું નિરૂપણ છે પણ ક્યાંય પણ કોઈ નહીં દુભાવાતો નથી. જે નહીંની જે મર્યાદા છે તે નહીંની તે મર્યાદા તેમને જ્ઞાનપણે વર્તે છે, સમ્ય જ્ઞાન હોવાને લીધે, અને જ્ઞાનપણે વર્તતી હોવાથી વાણી ધર્મે પણ એ જ્ઞાનની મર્યાદા જળવાઈ રહી છે. એટલે ક્યાંય એકાંત થતો નથી, જ્યાં નહીં દુભાય ત્યાં એકાંત થયા વિના રહીએ નહીં. તે તેમનો પરમશ્રુત ગુણ સૂચવો, અને પરમશ્રુત જેને વિશે વર્તે તે પૂજવા યોગ્ય હોય તેમનો તેથી પૂજા અતિશય સૂચવો. શું એ વિશેષ કાઢ્યું છે પોતે? ત્રણ અતિશય લીધા, જ્ઞાનાતિશય, શું બીજો અપાય અપગમ અતિશય, અને ત્રીજો પૂજા અતિશય. એ શ્રુતમાંથી કાઢ્યો. આ શ્રીજીનો અર્હંત તીર્થંકર પરમદેવને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરીતિ સદગુરુ છે. આ અર્યંત તીર્થંકર પરમદેવ પરમ ગુરુને ઓળખાવનારા પણ સર્વવિરીતિ, કેમ કે એમના જેવો જ એમનો વેશ છે. કેવો એમનો વેશ છે? જેવા અર્યંત છે એવા જ શ્રી ગુરુ છે, પરમ ગુરુ છે એવા જ શ્રી ગુરુ છે. બાહ્ય દેખાવમાં તો બેમાંથી કોઈનો કાંઈ ફેર નથી, એ વાત છે. નિષ્પરિગ્રહી અંતરબાહ્ય નિર્ગ્રંથ, એટલે સદગુરુના લક્ષણે એ લક્ષણો મુખ્યતા એ દર્શાવ્યા છે. એથી એ સદગુરુના લક્ષણે શું લક્ષે એટલે કે સર્વવિરતી સદગુરુના લક્ષે એ બધા લક્ષણો મુખ્યપણે દર્શાવવામાં આવ્યા છે. આ રીતે એમણે એક બહુ વિશેષ વાત આ 837માં ખોલી છે. 1954માં પત્ર લખ્યો છે. કોને લખ્યો છે એ ખ્યાલ નથી આવતો, પણ ઘણું કરીને તો અંબાલાલભાઈને લખ્યો હોય, તો પછી લલ્લુજી મને લખ્યો હોય. શું ભાવ ને એમાં સમદર્શીપણાનું તો બહુ બહુ સરસ સ્પષ્ટ આવશે પાછળ. હા, સમદર્શી માટે તો એમણે ઘણું લીધું છે. આ ઘણા મધ્યસ્થામાં ભૂલે છે ને, એવું નથી. સતને સત કહે, અસતને અસત કહે, સતને સ્થાપે, અસતને ઉથાપે, બધી વાત લીધી છે. હા, એ સમદર્શિતા લીધી છે. નહીતર તો એક થઈ ગયું ને, નહીતર શું શું ગુરુ ને કુગુરુ બે સરખા થઈ ગયા. કેમ કે અમારે તો સમદર્શિતા છે. સદદેવ ને અસદેવ અથવા કુદેવ, કુદેવ ને સદદેવ, અમારે તો બધા સરખા છે. મંદિર ને મસ્જિદ અમારે તો બધા સરખા છે. એવું હતું, એમ સમદર્શિતા નથી. કેમ કે આચાર્યો એ પણ એ વિષયને એવી રીતે સતને સ્થાપ્યું છે, અસતને ઉથાપ્યું છે. એ રીતે એમને અહીંયા મુખ્યપણે જે સમજવા યોગ્ય વાત એ છે કે જ્યારે મુમુક્ષુની મર્યાદા આટલે હદ સુધીની છે તો વાંચન લેખન કરનારને પોતાનો બરાબર સ્થાનનો ખ્યાલ રહેવો જોઈએ. જો પોતાના સ્થાનનો ખ્યાલ ન રહે તો ઉપદેશક વૃત્તિ આવી જાય, ઉપદેશક વૃત્તિ આવી જાય તો કુગુરુપણું, મિથ્યાત્વીપણું શું અને માર્ગ વિરોધપણું ઊભો થઈ જાય, માર્ગનું વિરોધપણું ઊભું થઈ જાય છે. એમ કહે છે શું એ વિશે તો પોતે પત્રમાં વિશેષ ખોલે છે. પોતાની ગ્રસ્થ દશા છે ને, એટલે આગળ પત્રમાં હજી ખોલશે એ વિશે બધા.
ભગવાન